નો અર્થ શું મૂક્યો છે અહીંયા ઉષ્મા? આ જે સમજાવ્યું એ જો ન સમજાવ્યું હોત તો આ અનંત કાળથી પામ્યો અને અનંત કાળ પામીશ, આ ચક્કર ચાલુ રહેશે દુઃખનો. સદગુરુએ સમજાવ્યું અને એનો બીજો અર્થ થાય પમાડ્યો. જે પદ છે એ સદગુરુએ સમજાવ્યું પણ શિષ્યની અપેક્ષાએ પમાડ્યું. સદગુરુ સમજાવે અને આપણે પામીએ નહીં તો આવો તો અનંત વાર પ્રયોગ થયો. એણે સમજાવ્યું પણ આપણે પામ્યા નહીં. તો કોઈ ઘણું સમજવું એટલે પામવું, આપણી અપેક્ષાએ સમજવું એટલે પામ. કર વિચાર તો પામ, સમજ નહીં. બોધિ અને સંબોધિ, સદગુરુ સમજાવે એ બોધિ થઈ અને એ સદગુરુએ જે સમજાવ્યું એ પોતે પોતાની સમજણ થઈ, પોતાની શ્રદ્ધા થઈ, પોતાનું થયું, પોતાનો અનુભવ થયો, પોતાનો વિશ્વાસ થયો, પોતાની પ્રતીતિ થઈ, એ પામવું. તો આવા તો અનંત સદગુરુએ અનંત વાર સમજાવ્યું પણ આ જીવ પામ્યો નહીં. પામ્યો તો એક જ વસ્તુ, અનંત દુઃખ. જીવ પામ્યો શું? અનંત દુઃખ. સદગુરુએ સમજાવ્યું અને હજી જો પામશે નહીં તો કે છે આ અનંત દુઃખની પરંપરા ચાલુ જ રહેશે. માટે સદગુરુ કેવા છે? ભગવાન સ્વરૂપ છે. સદગુરુથી જ્ઞાન પામી શકીએ એ સદગુરુ આપણા માટે ભગવાન સ્વરૂપ છે. બીજા અર્થમાં કૃપાળુદેવે એક પદમાં લખ્યું છે પત્રમાં કે સદગુરુમાં અને પરમાત્મામાં ભેદ માનવો નહીં. તો સદગુરુ પરમાત્મા જેવો છે, પરમાત્મા સદગુરુ જેવો છે એવું હોય, નીચે ન ઉતરવું, એક જ છે. પણ એ અપેક્ષાએ એ જ્યારે વિચાર કરીએ ત્યારે પોતાનો જ્ઞાની જે અપેક્ષાએ છે એ જ પરમાત્મા છે, આવી ભૂલ ન કરાય. પરમાત્મા જેવું સ્વરૂપ મારા જ્ઞાનીનું છે, મારો ગુરુ એ પરમાત્મા જેવો પરિપૂર્ણ છે. એ અધૂરીઓ હોય એનું એમ કહું કે મારો ગુરુ પરમાત્મા છે, કેમ કે ભગવાને કીધું છે કે જ્ઞાની ને પરમાત્મા બે એક જ છે. પરમાત્માની કક્ષા એક જ્ઞાનીની હોવી જોઈએ, એ જ જ્ઞાની. એ જ તીર્થંકર પરમાત્માને ત્રિલોક ગુરુ કહ્યા છે. અને 837 પત્રમાં કૃપાળુદેવે સદગુરુનું સાચું સ્થાન કયું કહ્યું છે? 13મું ગુણસ્થાનક. તો 13મું ગુણસ્થાનક એ અરિહંત પરમાત્મા છે. જે પરમાત્મા છે એ જ સદગુરુ થઈ શકે. જેણે પરમાત્મા સ્વરૂપ સુધી હજુ પહોંચ્યા નથી એ હજુ પરમગુરુ થઈ શક્યા નથી. તો ઊંધું ક્યાંય ન લેવું, પરમાત્માને નીચો ન ઉતારવો. એનાથી મેળો એ બરોબર છે પણ એનો ઉપકાર થયો, પણ એથી કરીને એની શ્રેણી તો સમજવી જોઈએ ને. પણ તો તમે એક જ કરો તો જ્ઞાની ને પરમાત્મા એક જ, એમ કૃપાળુદેવે કીધું છે. એ જ્યાં સુધી છદ્મસ્થ અવસ્થા છે એની ત્યાં સુધી એને પરમાત્મા સ્વરૂપ કેવી રીતે કેમ?
જીવદશા
એટલે પછી શું થાય છે, ઉપકારની વાત છે ને, વ્યવહારની ભાષા છે, પરમાર્થની નથી. તમે એમ કહો કે મારા બાપનો, મા બાપનો ઉપકાર છે ને એને અમને મોટા કર્યા ને, આ માસ્તરનો ઉપકાર છે ને એને અમને કખો ગગો શીખડાવ્યું ને, તો અમે વાંચતા શીખ્યા ને. એટલે સમજાવ્યું એનો અર્થ પામવું, સમજાવ્યું એ સદગુરુએ, અને શિષ્યની અપેક્ષાએ પમાડ્યું એ મારા માટે ભગવાન સમાન છે. કેમ કે એકવાર એ પદને હું પામ્યો તો પછી સંસારનું અનંત પરિભ્રમણ હવે રહેતું નથી. સમજ્યું અને પરિભ્રમણ ચાલુ છે. એટલે બંને અપેક્ષાઓ લઈએ તો વસ્તુનું રહસ્ય છે, મર્મ છે, એ મર્મ પકડાય. કેમ કે આગલા પ્રસ્તાવનામાં લખ્યું છે મુનિશ્રીએ કે આવા અનંત તીર્થંકરને આપણે નિષ્ફળ કર્યા છે, તો એને સમજાવવાની એનામાં ખામી હતી? વાંધો શું આવ્યો? પામ્યા નહીં. અત્યારે અહીંયા શરૂઆત એ થાય છે, હે સદગુરુ ભગવાન તમે સમજાવ્યું એટલે કે હું પામ્યો. આવા ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય અનંત દુઃખો પામત એનું મૂળ જેણે છેદી નાખ્યો, એવી સમજણ મારામાં આવી એટલે એવું તત્વ હું પામ્યો. તમે તો સમજાવ્યું પણ હું તો પામ્યો, અને હું પામ્યો એનું પરિણામ એ છે કે હવે મારું આ પામ્યો દુઃખ અનંત, એવું હવે અનંત દુઃખ ભવિષ્યમાં હું પામીશ નહીં, માટે મારા માટે ભગવાન સમાન છે. સમજણ જ્ઞાનની અપેક્ષાએ આપી અને પોતાને દર્શન થયું, દર્શન થયું તો જ પામ્યો. કોઈકનો બોધ મળ્યો, સમજાવ્યું એટલે એને જ્ઞાન આપ્યું, બોધ આપ્યો, અને એમાં એનું બીજું પરિણામ એ થયું કે જે બોધ આપ્યો એનું એને સંકિત થયું, પામ્યો એટલે સંકિત થયો. એમ બંનેનું સ્મરણ. ઘણીવાર જ્ઞાન અને દર્શન બે જુદા નથી હોતા, માત્ર સામાન્ય અને વિશેષ એટલો એનો ઉપયોગનો ફેર હોય છે. પણ અહીંયા જ્યારે પામવાની વાત આવે છે ત્યારે એને સંકિત થયું એટલે એનું અનંતનું પરિભ્રમણનું મૂળ છે એ છેદાઈ ગયું. સંસાર છેદવા માટેની પહેલી ભૂમિકા કઈ પ્રાપ્ત થાય છે? સમ્યક દર્શન. પણ સમ્યક દર્શન શેનાથી થાય છે? તો સમ્યક બોધથી થાય છે. એટલે સદગુરુનો સમ્યક બોધ અને પોતાની સમ્યક સમજણ થઈ એ બંનેનો સમન્વય થયો એટલે બોધ બોધિમાં પરિણમિત થયો, અને બોધ બોધિમાં પરિણમિત થયો એટલે એને એનું જ્ઞાન થયું, સંકિતનું બીજ દ્રઢ થયું, અને સંકિત બીજ દ્રઢ થયું એટલે સંસારનું મૂળ છેદાઈ ગયું. હવે આગળ ઉપર કહે છે કે આની અંદર ચારે ચાર પદની સમાવેશ કર્યો છે, એ કેવી રીતે કહ્યો છે? એક તો કહ્યું છે કે અનંત દુઃખ પામ્યો, એટલે દુઃખ એ અનંત છે અને એને ભોગવનારો પણ, કેમ કે દુઃખ અનંત છે અને એને ભોગવનારા જુદા જુદા છે એવું છે, એટલે એ ભોગવનારો પણ છે અને દુઃખ પણ છે. તો જે દુઃખ અનંત છે એને ભોગવનારો એક જ છે એટલે એ પોતે નિત્ય છે. અનંત છે, એ આત્મા છે. એક તો કોઈ ભોગવનારો છે, કોણ ભોગવે છે? આત્મા. આત્મા છે અને જે છે આત્મા છે, તે આત્મા નિત્ય છે. ભોગવે છે તો ભોગવે કોણ? જે કરતા હોય તે ભોગવે, જે કરતો નથી તે ભોગવતો નથી. જો કરતો ન હોય ને ભોગવવું પડે તો સિદ્ધ પરમાત્માને પણ દુઃખ ભોગવવું પડે, જ્ઞાનીને પણ દુઃખ ભોગવવું પડે. પણ ન ભોગવે જે કરતા નથી. કર્મનું ફળ કોને મળે? જેણે કર્મ કર્યું હોય તેને મળે. આ એક સનાતન સત્ય સિદ્ધાંત, એ સમજવો પડે. સત અને રૂત એ આ જગતમાં વસુંધરાનો કાયદો છે. કર્મનો સિદ્ધાંત જૈન દર્શનની એક જબરજસ્ત દેન છે. કે કર્મનો સિદ્ધાંત કહે છે કે જે તું પામે છે એનો કરતા તું છું. જે તને ફળ મળે છે એ ફળ કોઈનું કરેલું તને ભોગવવું પડતું નથી, અને એ જ રીતે તારું કરેલું કોઈને ભોગવવું પડશે નહીં. એટલે ત્યાં એ દુઃખ જે એ પામે છે તો એ દુઃખનો કરતા પણ પોતે છે, કેમ કે એનો ભોગતા પોતે છે. એમ અંદરથી બે પદ પ્રકાશિત થાય છે, બહારથી બે પદ કીધા કે પામ્યો દુઃખ અનંત, તો તરત એ ખ્યાલ આવ્યો કે ભોગવનાર પણ નિત્ય છે અને દુઃખો પણ અનંત છે. પણ એની પાછી અંદર સમજણ લીધી તો સમજણમાં એ આવ્યું કે એ ભોગતા છે, એનો મતલબ કે આત્મા કર્મનો કરતા છે અને કરતા છે માટે ભોગતા છે, એ કહ્યું છે. અને ત્યાર પછી આ સંસારનું વર્ણન મૂક્યું છે. અને સંસારના વર્ણનમાં તો સંસારનું સ્વરૂપ બહુ ટૂંકમાં કીધું છે, આદિ વ્યાધિ ને ઉપાધિ. આદિ છે એ માનસિક, માનસિક વ્યથા, વ્યગ્રતા, અજંપો, અશાંતિ, અસમાધિ, અસુખ, આપણે જેને કંઈ કાંઈ ચેન પડતું. એ આવી ગયો ના, અંદરથી કરતા ભોગતા સમજાય. બહારથી આ છે કે પામ્યો દુઃખ અનંત, હવે અંદરથી ખબર પડી કે પામ્યો ક્યાંથી, ભોગવશ ક્યાંથી. ભોગતા છો માટે, એટલે એ અંદરથી સાબિત થયું. પણ નથી બેસતું. પણ હવે એ જ કહું છું, બેસતું નથી. બહારથી શું આવ્યું કે અનંત કાળથી હું અનંત દુઃખ ભોગવું છું. આ સીધી લીટીમાં આવ્યું, બહારથી આવ્યું, બહારથી આવ્યું કે હું ભોગવનારો અનંત. આમાં નિમિત્તનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી. ભોગવનારો કોણ છે? પામ્યો દુઃખ અનંત એનો અર્થ શું થાય? કે હું અનંત દુઃખ ભોગવી રહ્યો છું, પામ્યો છું. કોણ? પોતે. કેટલું દુઃખ? અનંત. તો કેટલો કાળ? તો ભોગવનાર કોણ? એટલે આત્મા છું. પામ્યોમાં આત્મા છું એ સીધું પ્રગટ થઈ ગયું. અને અનંત દુઃખ ભોગવું છું એટલે નિત્ય છું. એટલે અંદરથી શું સમજવું પડ્યું કે ભાઈ આ તું ભોગવશ એનું કારણ શું છે? તું એનો કરતા છો. કરતા વિના ભોગતા પણ સંભવી શકે નહીં, એની અંદરની સમજણ થઈ. સંસાર એ ઉપાધિ છે. આધિ વ્યાધિ ને ઉપાધિ, એ સંસાર છે. તો સંસારનું સ્વરૂપ આ છે. એનો મતલબ એ થયો કે સંસારમાં કોઈ અપેક્ષાએ, કોઈ કાળે, સ્વપ્ને પણ સુખ નથી. આધિ છે, વ્યાધિ છે અને ઉપાધિ છે. આધિ છે એ સ્વરૂપ શું? માનસિક ચિંતાઓ. ઉપાધિ, માનસિક ચિંતા જેને આપણે કહીએ એ આદિ છે. મનની અશાંતિ, મનનો અજંપો, મનનું અસુખ, મનનું અસમાધિ, આ અનેક પ્રકારની ચિત્તની અશાંત અવસ્થા, અસ્વસ્થ અવસ્થા, માનસિક પરિતાપ, કરોડો રૂપિયા હોય, બધી જ બહારની ભૌતિક સુખ સામગ્રી હોય, છતાં એને શાંતિ ન હોય, તો એ છે આદિ. બીજી કીધું વ્યાધિ. જે દેહ ધારણ કર્યો છે એ દેહ કેવો છે? વ્યાધિનું ઘર છે. ક્યારે એને એ શરીર શાંતિ લેવા ન દે, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક એમાં વ્યાધિ આવ્યા જ કરે. તો એ વ્યાધિ આપણે એને કહીએ કે નખમાં પણ રોગ નથી, પણ એવી અવસ્થામાં પણ એ ઇન્વેસ્ટિગેશન કરાવે તો કેટલાય રોગ નીકળે. અરે રે, આની તો મને ખબર જ નહોતી. તારે એમાં ખબર હોય કે ન હોય, દેહ છે એ જ વેદનાની મૂર્તિ છે, શરીર છે એ જ રોગની ખાણ છે, તને ખબર હોય કે ન હોય. આ દેહનું સ્વરૂપ જ એ છે, દેહની રચના જે છે. કયા પૂતગલ પરમાણુઓનો દેહ બનેલો છે? કે જે વ્યાધિયુક્ત, જેને વ્યાધિ થઈ શકે એવા પૂતગલ પરમાણુઓનો દેહ છે. કઈ શરીર લોઢાનું નથી. અને ત્રીજું છે ઉપાધિ. ઉપાધિનું સ્વરૂપ સંયોગો. સંગ, સંયોગ, સંબંધ, આ બધા શું છે? ઉપાધિ. અત્યારે કેટલું આપણે કરવું પડતું હશે જે આપણે જરૂર નથી, શેના માટે કરીએ છીએ? અન્યના કારણે. જેટલું જેટલી પ્રવૃત્તિ થાય છે એની આપણી 90% પ્રવૃત્તિ આપણા માટે હોય છે કે અન્ય માટે હોય છે? પછી એ કુટુંબ માટે, સંસાર માટે, સમાજ માટે, દેશ માટે, જે કંઈ વિચાર કરવો એ કરો, પણ તારા આત્મા માટે કાંઈ કરવાની જરૂર નથી. તું કાંઈ ન કરતો પણ આત્મા જીવે કે ન જીવે? શેનેથી જીવે છે? સ્વરૂપથી જીવે છે. અણુ માત્ર પણ આહારનું ગ્રહણ કર્યા સિવાય આત્મા જીવી શકે છે. જીવનું જીવિતવ્ય એ કેના ઉપર આધારિત છે? તો જીવિતવ્ય એ જીવનો એક ગુણ છે, એક એનું બળ છે. પ્રત્યેક બધા તો જીવ જીવિતવ્યના આધારે જીવે છે, પણ છતાંય આપણે આ બધું સંસારની અંદરની પ્રવૃત્તિ છે એનું મુખ્ય કારણ શું છે? ઉપાધિ. હવે જેટલી ઉપાધિ રાખીએ, જેટલી ઉપાધિ રાખીએ એટલી રાખી શકાય. કોઈ પોતાના કુટુંબ પૂરતી રાખે, કોઈ એથી આગળ વધે, કોઈ એથી આગળ વધે, તો આ બધું સંસારનું સ્વરૂપ છે. અને જ્યાં ઉપાધિ છે ત્યાં સુખ છે કે દુઃખ છે? દુઃખ જ છે. આપણે કંઈ પણ સારું કરવા જઈએ અને પછી આપણે જરા ચિત્તમાં અસ્વસ્થ થાય, આપણે શું કહે? નકામી ઉપાધિ મેં. ઉપાધિ હંમેશા વગર કારણે જ હોય છે. સરદાબેન, આપણે ઉપાધિને કહીએ છીએ કે મારી ફરજ છે, આમ છે, તેમ છે, વગેરે બધી વ્યવહારની ભાષાને અત્યારે જરા ગૌણ કરવી પડે, પણ ઉપાધિ એ દુઃખનું કારણ જ છે અને એ મોહનું કારણ છે. મમત્વથી ઉપાધિ થાય કે નહીં? પોતે હમણાં પોતાના કુટુંબથી અડગો થઈ જાય એટલે મમત્વ છોડી દીધું, ભાઈઓનું, માતા પિતાનું, કુટુંબના અન્ય લોકોનું, તો મમત્વ છોડ્યું, ઉપાધિ ઓછી થઈ. મમત્વ વધાર્યું કે મારે તો આનું કરવું પડશે, આનું કરવું પડશે, આ છે તે છે, તો પછી ઉપાધિનું સર્કલ વધે. તો કાજી દુબળે ક્યું, સારે ગાંવ કી ફિકર. આ સંસારનું સ્વરૂપ છે. સમજાવે છે એટલું જ કે આ સંસારમાં કૃપાળુ દેવે જે પત્રમાં મૂક્યું છે કે જીવો ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. આ 213નો પત્ર છે કે સંસારનું સ્વરૂપ તું ગમે તેટલું વિચાર કર કે મજા છે, ઓલરાઈટ છે, પણ એનું સ્વરૂપ ત્રિવિધ તાપથી આ જીવ આકુળ વ્યાકુળ છે એ ત્રિવિધ તાપમાં આદિ વ્યાધિ અને ઉપાધિ એ સ્વરૂપ મૂક્યું છે. એટલે જીવો બધા મૂંઝાયેલા છે એ વાત કરીને હવે આપણે આગળ વધીએ. એટલે એ તો દુઃખની માત્ર આપી છે. એ સામાન્ય દુઃખ છે મનુષ્ય ગતિમાં. શું કામ સામાન્ય છે? અને તિર્યંજ ગતિમાં વધારે છે, નારકીમાં એથી વધારે છે, દેવગતિમાં દુઃખ છે. પણ મનુષ્ય ગતિનું દુઃખ તો બહુ સામાન્ય છે. પણ શા માટે એને બીજી ગતિની અપેક્ષા અહીંયા ઓછું શું કેમ કીધું? અરે આદિ વ્યાધિ ઉપાધિ એ દુઃખનું મૂળ છે, અને આદિ વ્યાધિ ઉપાધિને મનુષ્ય પોતે પોતાની સમજણથી ઘટાડી શકે છે, એને ઓછી કરી શકે છે. એને વગર કારણે દુઃખી થવાની જરૂર નથી. એ પોતાના આત્મ સ્વરૂપનો વિચાર કરે તો એ સુખની અનુભૂતિ કરી શકે. અન્ય અવસ્થામાં એ થઈ શકતું નથી. અન્ય અવસ્થામાં સુવિધા હોવા છતાં દેવગતિની અંદર ભોગની સામગ્રીની સુવિધા હોવા છતાં દેવો સંયમ આચરી શકતા નથી. વૃત્તિનો સંયમ ન થાય તો સંયમ એ જ સુખનું કારણ છે. મનુષ્ય ગતિમાં કોણ વધારે સુખી, ભોગી કે સંયમી? સંયમી વધારે સુખી છે. તો સંયમ જે કરી શકે છે એ સૌથી શ્રેષ્ઠ છે સુખમાં. તો એટલે માટે કમ્પેરિઝન આપી છે. આગળ વધીએ.
જ્યાં રાતવાસો કરે ત્યાં ઇન્દ્રપુરી વસી જાય, 25-25 માઇલ સુધી પ્રકાશ જાય, લોકો જોવા જાય, કોઈક જોવાના બાકી રહી ગયા હોય તો બીજે દિવસે સવારે જાપ પણ કશું હોય નહીં, વણજારો ચાલ્યો ગયો. એ વણજારો જેમ ભટકતો છે તેમ જીવ પણ સંસારની ચારે ગતિમાં રખડે છે. ક્યાંક સ્થિરતા નહીં, ક્યાંય ઠરીને રહેવાનું નહીં. ખોખોની રમત જોઈ છે ને, છોકરા રમતા હોય છે, માંડ પેલો બેઠો હોય ત્યાં પાછળથી બીજો આવીને કહે ખો, પેલો તરત જ ઊભો થઈ જાય. મોત પણ આવું જ છે. દીકરા મોટા થયા, પરણ્યા, ઘરનું મકાન થયું, ઉંમર થઈ ગઈ, માંડ ઠર્યા. એમ થાય છે, એમ થાય કે હવે ઠરીને આપણે રહીશું, પણ મૃત્યુ આવીને કહે ખો, ઉઠો, ચાલતા થાવ. ક્યાં ભરોસો છે જીવનું? આવા જીવનની અવસ્થા છે. કલાકે કલાકે નહીં, મિનિટે મિનિટે નહીં, પણ સમયે સમયે અતુલ ખેદ છે. ખેદ એટલે પીડા, ચિંતા, ભય. આ શબ્દો ન સમજાય તો તમારો પ્રિય શબ્દ ટેન્શન, હેવી ટેન્શન. જીવો સંસારમાં જ્વરાદિ રોગ, મરણાદિ ભય અને વિયોગાદિ દુઃખને અનુભવે છે. એવો અસરણતાવાળો આ સંસાર છે. પણ આ બધાની વચ્ચે એક નાનકડો વર્ગ છે જેની બહુમતી નથી, જેઓ અલ્પ પ્રમાણમાં છે. એવા વિતરાગી પુરુષો, જ્ઞાની પુરુષો, સત્પુરુષો કહે છે કે અમે અનંત દુઃખમાંથી મુક્ત બન્યા છીએ. અમારા જીવનમાં દુઃખ નથી, કારણ કે દુઃખનું કારણ સ્વરૂપનું અજ્ઞાન, મિથ્યાત્વ અમે દૂર કર્યું છે.
પછીનું આગળ
યા કારણ મિથ્યાત્વ દિયો ત્યજ, ક્યું કર દેહી કરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. નાની પુરુષો કહે છે અમારા જીવનમાં ભય નથી, દુઃખ નથી, ચિંતા નથી, વ્યાકુળતા નથી, ડિપ્રેશન નથી, અમે આનંદના સાગરમાં ડૂબ્યા છીએ, આ અમારો અનુભવ છે. સત્પુરુષને દેહ હોય, દેહમાં રોગ હોય, તેઓ પ્રતિકૂળતા વચ્ચે હોય તો પણ તેમના મનમાં દુઃખ ન હોય. તેઓ ગૃહસ્થી હોય, ગરીબ હોય, હાલતમાં હોય તો પણ દુઃખી ન હોય. આગળ ગાથા આવશે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુખધામ. અમે જે આત્માની વાત કહીએ છીએ એ આત્મા સુખનું ધામ છે, સુખનો સાગર છે, સુખનો ખજાનો છે. દુઃખી બહારથી, દુઃખ બહારથી આવેલું છે, આનંદ એ સ્વભાવ છે, દુઃખ એ વિભાવ છે. દુઃખ સ્વભાવમાં નથી, દેખાય છે ખરું પણ સ્વભાવ નહીં. સ્વભાવ હોય ત્રિકાળ હોય, ત્રિકાળ હોય તે જાય નહીં. દુઃખને ટાળી શકાય છે, દૂર કરી શકાય છે, તેમાંથી મુક્ત બની શકાય છે, તે માટે સ્વભાવ નહીં. દુઃખ દોહક દૂરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ. હિંગો ધણી માથે કિયો રે, કુણ ગંજે નરખે. વિમલજીન દીઠા લોયણ આજ. આનંદનજીની, ભગવાન અમે તમારા દરબારમાં આવ્યા, તમારા લોચન જોયા, તેથી અમારા દુઃખો દૂર થયા, દુર્ભાગ્ય દૂર થયા, ચિંતા પીડા દૂર થઈ.
બસ અહીં સુધીમાં શું વાત આવી? લખા બળઝારાની શું વાત આવી? જીવ વણઝારા જેવો, એક વણઝાર એક રાત્રે જ્યાં છે ત્યાં બીજે મુકામની ક્યાંય સ્થિરતા નથી. સતત બદલતી ગતિ છે. એમ આપણને લાગે કે 5-25-80-100 વર્ષ લાગે, પણ એ અનંત કાળની અપેક્ષાએ તો એક ક્ષણ પણ નથી. લાખા વણઝારાનો વૈભવ હતો, એટલું બધું એની વણઝાર જ્યાં હોય ત્યાં ચારે બાજુ પ્રકાશમાન જ્યોતિમાન એવો જબરજસ્ત હતો. પણ લોકો એનો વૈભવ જોવા જાય ત્યાં બીજે દી એ ન હોય. એમ આપણે ઘણા ચક્રવર્તી જોવા છે, પણ થાય શું? હા, જેને આપણે કહે કે આ બહુ જોરદાર છે, પણ જોરદાર જોવા જાય ત્યાં બીજે દી ગયા. આજે પ્રાઇમ મિનિસ્ટર ને બીજે દી અવિશ્વાસની દરખાસ્ત પસાર, વાત પૂરી થઈ ગઈ, ગયું કામથી. આવું સંસારનું જીવન ખોખો જેવું છે. ખોખોની રમતનું શું કહ્યું ઉદાહરણ? એ માંડ બેઠો હોય, હજી દોડતો દોડતો થાકી ગયો, કોકને ખો દેને પોતે બેઠો, ત્યાં શું થાય? વાય ખો દી. એમ મોટા થયા, દીકરા કમાતા થયા, માંડ ઠરીને ઠામ થયા, બસ હવે તો નિરાંતે જીવીશ, ત્યાં પાછો મૃત્યુ એને જા, હવે બીજે દોડવાનો તારે. જાલા સાહેબ આ રીતે તો સરસ કે છે, સંસારમાં જ્વરાદી રોગ, મરણાદી ભય અને વિયોગ આદિ દુઃખને અનુભવે છે, એવો અશરણતાવાળો આ સંસાર છે. ત્રણ પ્રકારના, જેમ આદિ, વ્યાધિ અને ઉપાધિ કીધી, એમ દુઃખનું સ્વરૂપ. પેલું કીધું જ્વરાદી રોગ અને શરીરમાં નાના પ્રકારના રોગો, મરણાદી ભય ગમે તે ક્ષણે આ લીલા સંકેલી જાય. સૂતા છીએ સવારે જાગીશું કે કેમ એ પણ ખબર નથી, લીધેલો શ્વાસ બહાર નીકળી શકશે કે કેમ એટલી પણ નિશ્ચિતતા નથી. અને વિયોગાદી દુઃખ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એના જે બધા વાલા, એનો સગપણ, એના સ્વજનો અને એનો પરિગ્રહ, એમને એમ રી એવું ખરું કે વિયોગ થાય? થતો જ વિયોગનો દુઃખ સતત, રોજ કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક એવા માઠા સમાચાર આવે, વળી પાછું કંઈક ભેગું કરે તો પાછું કંઈક. આ સંસારનું સ્વરૂપ છે. એટલે આ બધાની વચ્ચે દુઃખ, દુઃખ ને દુઃખ. પણ એમાં એક વર્ગ એવો છે, હવે આ મનુષ્યની વાત આવી, કે એક વર્ગ એવો છે એ કે છે અમે દુઃખી નથી. એટલે બધા એક અર્થ છે બધા. એ કહે છે અમે દુઃખ, અમે દુઃખ માંથી મુક્ત થયા. કેમ તમે દુઃખ માંથી મુક્ત થયા છો? તમે શરીરધારી છો, તમે જીવનમાં ગ્રસ્તી છો, વ્યવહારમાં છો, તમને સંસારનો બધો ક્રમ છે. સંસારમાં રહેવા છતાં એ કહે છે અમે દુઃખી નથી. અને જ્ઞાની કહે છે સંસાર એ દુઃખની ખાણ છે. અને એક વર્ગ એવો કહે છે કે અમે સંસારમાં રહેવા છતાં અમે દુઃખી નથી. શું કામ નથી? દુઃખનું કારણ અજ્ઞાન મિથ્યાત્વ, તે અમે દૂર કર્યું છે. જો સદગુરુ મળે, એની સમજણ જો અમને પ્રાપ્ત થાય અને એ જો અમે પામીએ, સદગુરુ તો જ્ઞાન આપે પણ આપણું અજ્ઞાન ટળે નહીં તો દુઃખ ન ટળે. તો કહે છે કે સ્વરૂપનું અજ્ઞાન મિથ્યાત્વ અમે દૂર કર્યું છે. મિથ્યાત્વ એટલે અનાદિનું સંચિત અજ્ઞાન. અજ્ઞાન ક્ષણે ક્ષણે છે પણ અનાદિથી આટલા કાળથી જે સંચિત થયું છે, ગાઢ થયું છે, એને કહેવાય છે મિથ્યાત્વ. એ અમે દૂર કર્યું છે. આનંદ ગંજીએ એના પદમાં ગાયું કે યા કારણ મિથ્યાત્વ દિયો તેજ ક્યુ કર દેહ ધરેંગે. આ સુખ દુઃખને મેળવા વાળો આ દેહ હવે અમે ધારણ નહીં કરીએ. શા માટે કરીએ? કારણ નીકળી ગયું. કારણ નીકળે તો કાર્ય થયા વિના રહે નહીં. તમે કારણ આપો તો કાર્ય થાય, કારણ કાઢો તો કાર્ય જાય. તો જન્મ જરાને મૃત્યુ એક કાર્ય છે અને એનું કારણ શું છે? મિથ્યાત્વ, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય દુઃખના હેતુ. એ જ્યાં સુધી છે ત્યાં સુધી જન્મ ટળી શકે નહીં, જરા ટળી શકે નહીં, મૃત્યુ ટળી શકે નહીં. અને એ પરિભ્રમણ ચાલુ છે. એનું સ્વરૂપ જ્ઞાનીઓએ કહ્યું છે કે એ માત્ર કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ. શોક સ્વરૂપ આ સંસાર છે. સ્વપ્નમાં પણ સુખ નથી. અને આ જીવ સંસાર જીવતા જીવતા સુખના સમણામાં એ સંસાર જીવે છે. આજ સુખી થશું, કાલ સુખી થશું, આનું આમ થશે, આનું આમ થશે, એની બધી ગણતરી રોજોરોજની. જ્ઞાની કહે છે કે આ અજ્ઞાન તારું છે, ત્યાં સુધી તારે જે ગણતરી કરવી હોય કર. પણ અનંતકાળનો અનુભવ શું છે? દુઃખ. અનંતકાળનો અનુભવ શું છે? દુઃખ. હવે આ એને જીવને કોણ સમજાવે કે તારી કોઈ ગણતરી આમાં કારગત થાય એમ નથી. એટલે એક જ્ઞાનીઓ કહે છે કે અમારા જીવનમાં ભય નથી, દુઃખ નથી, ચિંતા નથી, વ્યાકુળતા નથી, ડિપ્રેશન નથી. અમે તો આનંદના સાગરમાં ડૂબ્યા છે. આ તો અમારો અનુભવ છે. કારણ કે અમે સ્વરૂપને જાણ્યું છે અને સ્વરૂપનું લક્ષણ શું છે? સ્વભાવ. અને અજ્ઞાનનું લક્ષણ વિભાવ. દુઃખ સ્વભાવમાં નથી એ છે. એટલે પરમાત્માના દર્શન કરીને અમને આ કેવી રીતે મળ્યું? અમે સંસારમાં રહીને સંસારથી પર થયા તો સરસ મૂક્યું છે કે હે પ્રભુ, તારા દરબારમાં આવ્યા, તારા લોચન જોયા અને અમારા દુઃખો અને અમારું દુર્ભાગ્ય દૂર થયું. ધીંગ ધણી માથે ક્યા સુખ સંપદ શું ભેટ. અમને ભેટ મળી ગઈ સુખની સંપદાની. ધીંગ ધણી માથે ક્યો રે કુણ ગંજે નરખેટ. હવે સંસારની કોણ પરવા કરે? વિમલજીન દીઠા લોયણા જ. પ્રભુના દર્શન થયા, દુઃખ અને દોહોગ એટલે દુર્ભાગ્ય એ બંને દૂર થયું. એટલી સરસ પંક્તિ છે. પરમાત્માના દર્શન, જ્ઞાનીઓના દર્શન, સત્પુરુષના દર્શન, એ દર્શન કેવી રીતે કરવા કે જેથી કરીને જીવને પોતાનું સ્વરૂપ સમજાય. આપણને આજે દર્શન કરતા પણ જોતા આવડે છે અને જોવામાં અપડખણ સિવાય કંઈ ન હોય. જેને જુએ ને એમાં જોયા પછી શું કહે? આમ બરોબર છે પણ આમ આ નહીં હો બરોબર. એ બધું એને દેખાય છે. એનું અંતરથી વધારે દેખાય છે, બહારથી દેખાય એના કરતા. કારણ કે આપણે જોવા જ જઈએ છીએ, બધાને જોઈએ છીએ, જ્ઞાનીઓને જોઈએ છીએ, સત્પુરુષને જોઈએ છીએ અને પરમાત્માને જોઈએ છીએ, પણ દર્શન કરતા નથી. દર્શન કરતા આવડતું નથી. પ્રભુશ્રીએ કહ્યું આશ્રમના મુમુક્ષુઓને કે દિંગ ધણી માથે કર્યો છે, હવે શું અમને કઈ ચિંતા હતી? અમને કોઈ ચિંતા નથી, કૃપાળુ દેવ જેવો પરમાત્મા એને અમે અમારો સ્વામી માન્યો છે, એની સામે જોઈએ છીએ તો અમારું કોઈ દુઃખ અમને રહેતું નથી. આનંદગંજીએ એ જ કહ્યું, બધા સંતોએ જ કહ્યું અને એને શાશ્વત શ્લોકમાં મૂકી દીધું, દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. અરે દર્શન કરતા શીખો, આંખ છે પણ દર્શન કરતા આવડતું નથી, દર્શન એ આંતરિક અવસ્થા છે, દર્શન અભેદ ભાવે થાય અને જોવાનું બાહ્ય દ્રષ્ટિથી જોવાય, ભેદ દ્રષ્ટિથી જોવાય. એને જોયો પણ જોઈ એવો રૂપાળો નથી. મૂર્તિઓ જોવા જાય અને કન્યા જોવા જાય, દર્શન કરવા જાય કે જોવા જાય? અને જોવા જાય તો શું જોઈને આવે? બધા અપલખંડ જોઈને આવે ને, જે ક્યાંય ન હોય એવું કે તમે એને જોયું નહીં. મને તો તરત ખબર પડી ગઈ કે એની નમણસ જરાક આમ છે, આંખ આમ છે, કાન આમ છે, દાંત જરાક આગળ દેખાય છે. લે તું શું કરવા ગયો હતો? હું તો જોવા ગયો હતો. એમ આપણે ભગવાનને જોવા જાય છે, જ્ઞાનીને જોવા જાય છે. અરે આ જ્ઞાની સંસારી ચીજ નથી કે તું એને જોવા જાશ, જ્ઞાનીના અંતરદર્શન કરવાના છે. એની વિતરાગતા કેટલી છે, એની નિર્ગ્રંથતા કેટલી છે, એનું નિર્મોહીપણું કેટલું છે, એની નિર્લેપતા કેટલી છે, ઓહો એ દુઃખથી કેટલા પર છે, એ સ્વભાવમાં કેટલા લીન છે, તને આ કાંઈ દેખાતું નથી. તો તારામાં એના દર્શનથી તને ભેટ શું મળશે? આ તો કીજે સુખ સંપદ શું ભેટ? પ્રભુ તારા દર્શન કર્યા અને અમારા સંસારના દુઃખ અને દોહગ દૂર થઈ ગયા, આમને ભેટ મળી તારા દર્શનથી. આજે આપણે યાત્રાઓ એટલી કરીએ અને જ્ઞાનીઓની શિબિરોમાં એટલા જઈએ પણ આપણું દુઃખ પાછું ક્યાંય હળવું પણ થતું નથી, કારણ કે આપણે ગુરુરાજનું ભાંગે ભવ સંતાર, એટલી બધી અભેદ ભાવે દર્શન થાય. અને એ દર્શન અભેદ ભાવે કરીએ ત્યારે પ્રભુ તારું જે સ્વરૂપ આવું શુદ્ધ નિર્મળ નિર્મોહી નિરંજન નિરાકાર એવું છે, એવું સ્વરૂપ મારું છે. કેમ કે દ્રવ્યથી તું ને હું સમાન છું, માત્ર તારામાં પ્રગટ છે, મારામાં તિરોહિત છે. દર્શન કરતા મને મને જોતા આવડું કે મારામાં અવગુણ શું છે. ભગવાનના ગુણો દર્શન થયા, આંતરિક વૈભવ દર્શન થયો અને મારું બહારનું કેટલું બધું ખોટું છે એ મને જોતા આવડું, પોતાના દોષો દેખાય. પ્રભુના દર્શનથી પ્રભુનું સામર્થ્ય એનો ગુણ વૈભવ દેખાય, ગુણાવલોકન થાય અને આપણું દોષ દર્શન થાય. આ તો અમારા દોષ કોણ બતાવે? બતાવનારા બેઠા હશે એમને, તો તને તારા દેખાતા નથી, ગામના તો બધા દેખાય છે. દર્શન આવડવું જોઈએ, સરસ વાત મૂકી છે. એટલે આગળ હવે કહે છે કે દુર્ભાગ્ય દૂર થયા, ચિંતા પીડા દૂર થઈ, આગળ વાંચીએ. ડોક્ટર સાહેબ,
ભગવાન અમે તમારા દરબારમાં આવ્યા, તમારા લોચન જોયા એથી અમારા દુઃખો દૂર થયા, દુર્ભાગ્ય દૂર થયા, ચિંતા પીડા દૂર થઈ, સુખ દુઃખ પરિસ્થિતિ નથી, બહારમાં નથી તે અંદરમાં છે, આરોપ બહારથી થાય છે, આરોપ એટલે હોય નહીં પણ માનવું, અનંતકાળથી જેમ દુઃખી છીએ એ સમજવા કોશિશ કરજો, જે સ્વરૂપ સમજ્યા વિના એ શબ્દ છે તે મહત્વનો છે તે અસ્તિત્વ હોવાનપણું લાવો. સર્ગે કહ્યું છે કે પરમાત્મા અનેક નામો અનેક રૂપો હોઈ શકે, કોઈ એને પરમાત્મા કહે છે, કોઈ તેને ચૈતન્ય કહે છે, કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરમ તત્વ કહે છે, કોઈ આત્મતત્વ કહે છે, જે એટલે કે પોતે, પોતે એટલે આત્મા, એ આત્માનું સ્વરૂપ સમજ્યા નથી તેથી અમે અનંત દુઃખ પામ્યા, સમજ્યા હોત તો દુઃખ ન પામત, જ્યારે સ્વરૂપ સમજાશે ત્યારે દુઃખ રહેશે નહીં, અને નહીં સમજાય ત્યાં સુધી દુઃખ રહેશે એમ જ્ઞાની પુરુષો કહે છે. પાંચમું પદ આપ્યું છે મોક્ષ છે, સુખ દુઃખમાંથી મુક્ત થઈ શકાય છે. ગાથા બહુ નાની છે, સવાલ મોટો છે, અને સવાલ જેનો છે તે આત્મા સવાલથી પણ મોટો છે. તે આત્મા નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે. ઘણું બધું સમજાય છે પણ દુઃખનું કારણ આત્માનું સ્વરૂપ નથી સમજ્યા, એ સમજાતું નથી. સ્વરૂપને સમજવા નીચેના શબ્દો સમજી લઈએ. એક, રૂપ જે દેખાય છે તે આપણે જેને જોઈ શકીએ છીએ તેને આકાર છે, વજન છે, તે દ્રશ્ય છે જે આપણા પકડમાં આવી શકે છે. જૈન પરંપરામાં તેના માટે પૂતગલ શબ્દ વપરાય છે. આ જડ જેને આપણે નજરે જોઈએ છીએ તે. બીજું, અરૂપ એક બીજું તત્વ છે, અરૂપ છે, ખરું પણ તે દેખાતું નથી. આકાશ છે પણ ખરું પણ દેખાતું નથી. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય દ્રવ્ય છે ખરા પણ દેખાતા નથી. જે કંઈ દેખાય છે તે આપણું રૂપ નથી, તે પૂતગલ રૂપ છે. પૂતગલનું રૂપ જોવામાં આપણને ભૂલી ગયા છીએ. નાનું બાળક મેળામાં જાય અને તેમાંથી માતાથી વિકૃતું પડે તેમ આ જીવ પણ પૂતગલના રૂપને જોવામાં પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. જ્ઞાનીઓ કહે છે કે પોતાને ઓળખી લ્યો અને જાણી લ્યો. ત્રણ, સ્વરૂપ સ્વ એટલે પોતાનું રૂપ, સ્વનું રૂપ એટલે આનંદ. સુખ એ સ્વરૂપ છે, સમાધિ એ સ્વરૂપ છે, જ્ઞાન એ સ્વરૂપ છે, પરમ શાંતિ સ્વરૂપ છે, પરમ સમતા સ્વરૂપ છે, વિતરાગતા એ સ્વરૂપ છે. આ તમારું સ્વરૂપ છે, તમે રૂપ નથી, તમે અરૂપ નથી. તમારું સ્વરૂપ એ તમારું પોતાનું છે. સ્વરૂપ એ રોગ નથી, સ્વરૂપ એ રંગ નથી, આકૃતિ નથી, પણ છે. આત્મા આનંદમય છે, સુખમય છે, સમાધિમય છે, જ્ઞાનમય છે, સમતામય છે, શાંતિમય છે. લોકો એમ માને છે કે એવું કોઈ સ્થળ બતાવો કે જ્યાં શાંતિ મળે. ભાઈ, સૌથી સારી જગ્યા તમારી અંદર છે, ત્યાં શાંતિ મળશે. બહાર શાંતિ નહીં મળે. એ સ્વરૂપ જે રૂપ છે તે માટે શંકરાચાર્ય ગાયું છે.
અહીંયા આજે જ્ઞાનીઓએ કહ્યું કે અમારા દુઃખ અમે ટાળ્યા છે, અમે સુખી છીએ. કેમ સુખી છીએ એની શરૂઆતની અંદર વાત મૂકી. સુખ ક્યાં છે? અંદરમાં. સુખ દુઃખ એ પરિસ્થિતિમાં નથી, બહારમાં નથી, એ બધા અંદરમાં છે. આરોપ થાય છે કે બહારથી છે, નિમિત્ત ઉપર આરોપ થાય છે. અહીંયા નિમિત્ત આવે, આરોપ થાય છે, પણ એનું કારણ નથી. જો તું સ્વસ્થ છો તો જગતનું કોઈ નિમિત્ત તને દુઃખી ન કરી શકે. બહુ વિચિત્ર વાત જ્ઞાનીઓએ કીધી છે કે આ જીવ દુઃખી થવા ઈચ્છતો ન હોય તો સંસારમાં કોઈની તાકાત નથી કે એને દુઃખી કરી શકે. એ સુખ સ્વરૂપ જ છે, આ સત્ય છે. એને સમજણ નહોતી એટલે એમ સમજે છે કે આનાથી મને દુઃખ છે, આના અભાવથી મને દુઃખ છે, આ મળ્યું એનાથી મને દુઃખ છે, આ ગયું એનાથી મને દુઃખ છે. આવા હજાર બાના એની પાસે છે દુઃખી થવાના. દુઃખી થવાના હજાર બાના છે, સુખી થવાનું એક જ કારણ છે કે હું સુખ સ્વરૂપ છું. જીવ જો ન ઈચ્છે તો એને દુઃખી કરી શકે એવું વિશ્વમાં કોઈ શક્તિ નથી, વિશ્વમાં કોઈ પદાર્થ પણ નથી. વિશ્વાસ બેસે?
છેદન
એટલે અહીંયા જ્ઞાનીઓનો, અહીંયા આપણે કહે છે જ્ઞાનીઓ કેમ કે છે કે અમે દુઃખી નથી, તો કે છે કે જ્યારે સ્વરૂપ સમજાશે ત્યારે દુઃખ રહેશે નહીં, અને નહીં સમજાય ત્યાં સુધી દુઃખ રહેશે એમ જ્ઞાની પુરુષો કહે છે. આ પકડવાનું આ છે. એનો મતલબ કે આપણે સુખી કે આપણે દુઃખી એ આપણી માત્ર સમજણનો ફેર, સમજણ ફેર છે. જરા તું જરા માની લે તો તને સુખ દુઃખની આ નથી. એટલે આ પાંચમું પદે કહ્યું કે એ એનો મોક્ષ છે. એટલે આ સુખ દુઃખ છે કર્મના કરતા અને ભોગતાને કારણે, એનું ટળવાપણું છે. છ પદનો પત્ર, ત્રીજું ને ચોથું પદ છે એ જ્યાં સુધી વિભાવ છે, અજ્ઞાન છે ત્યાં સુધી છે. તું કર્મનો કરતા છો અને એક કરેલા કર્મનો તું ભોગતા છો, આ બધું છે. પણ આ બધું ક્યાં સુધી છે? જ્યાં સુધી સ્વરૂપ નથી સમજો ત્યાં સુધી. એનું ટળવાપણું છે. આ મોક્ષ એટલે શું? અનાદિથી જે અજ્ઞાન છે, કર્મનું કરતાપણું અને ભોગતાપણું, એનું કારણ અજ્ઞાન છે. એ અજ્ઞાન ટળે અને જો તું તારા સ્વરૂપને સમજી લે તો એ પોતે, આમાં કહ્યું કે ભાવ કર્મનો કરતા ન બને. ભાવ કર્મનો કરતા ન બને તો દ્રવ્ય કર્મનું નિર્માણ થાય નહીં. ભાવ કર્મ વિના દ્રવ્ય કર્મનું સર્જન શક્ય નથી, અને દ્રવ્ય કર્મ વિના દુઃખ આવે જ નહીં. હવે ભાવ કર્મ છે એ વિભાવ છે, ભાવ કર્મ છે વિભાવ છે. વિભાવમાં દુઃખ છે, સ્વભાવમાં નથી. જ્ઞાની કહે છે કે અમે સમજ્યા, એ જગતના જીવો જો તમે સમજો તો તમે પણ સંસારમાં રહેવા છતાં દુઃખી નહીં રહી શકો. કૃપાળુદેવે 108ના પત્રમાં કહ્યું કે એ જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું, સુખ અંતરનું અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. એ અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. આ સમશ્રેણી થવી જોઈએ. વિષમ શ્રેણી થાય છે વિભાવની, એને કારણે ભાવ કર્મમાં જીવ ચાલ્યો જાય છે. એ દ્રવ્ય કર્મ બને છે, એ દ્રવ્ય કર્મ જીવ સાથે જોડાય છે, ઉદય આવે ત્યારેનો વિપાક થાય છે, અને સુખ દુઃખના પરિણામનો જીવ ભોગતા બને છે. જ્ઞાનીઓ કહે છે કે બધાનું કારણ એ છે કે અમે એ આત્માનું સ્વરૂપ સમજ્યા છે. એટલે આગળ કહે છે કે જ્ઞાનીઓ જે આ સ્વરૂપ સ્વરૂપની વાત કરે છે, આ સ્વરૂપનું આ મુનિશ્રી સમજાવે છે કે સ્વરૂપ ત્રણ પ્રકારનું છે. હવે સમજો, કયા સમજાયું? પહેલું રૂપ, પછી અરૂપ, અને પછી સ્વરૂપ. કેટલી સરસ રીતે, જેમ કાલે વાત કરી કે પહેલા દેહી, પછી વિદેહી, અને પછી અદેહી. મહારાજ સાહેબે એટલી બધી શૈલીથી આ આત્મસિદ્ધિના રહસ્યોને, મર્મને આપણે પકડાવ્યું છે કે સેજ આપણી જાગૃતિ ઉપયોગની હોય, સમજણની હોય, ચિત્તની સ્વસ્થતા હોય, તો એટલી એટલી પાઠ આપણને આટલા સરળ કરી દીધા છે. એક તો કૃપાળુદેવે વિતરાગનો માર્ગ સરળ કરી દીધો આત્મસિદ્ધિથી, એને પણ અતિ સરળ બનાવ્યો કોણે? અમારા સાહેબે. કોઈ પિસ્પેશન નહીં, કોઈ લાંબી લાંબી વાત નહીં, કોઈ પ્રકારના તર્કવાદ નહીં, કોઈ વિતંડાવાદ નહીં, કોઈ ખોટી તત્વની ચર્ચાની પરાકાષ્ઠા, ક્લિષ્ટ એવી વાતો બધી કરે, જટિલ, અને લાગે કે જ્ઞાન બતાવવું છે, પાંડિત્ય બતાવવું છે, અને પછી આત્માની વાત કરવી છે. આવા ઘણા છે કે વસ્તુને ગૂંચવી નાખે. આ ગૂંચવતા નથી, એક એકમાં એનું સોલ્યુશન આપે છે, દરેક વખતે સોલ્યુશન. કે જો ભાઈ, રૂપ છે એ દેખાય છે, રૂપ છે એ દેખાય, જે દેખાય છે, જેને આપણે જોઈ શકીએ છીએ એ રૂપી છે, અને રૂપી કોણ છે? પૂતગલ છે, જડ છે. જેટલું રૂપી છે એટલે જેટલું દેખાય છે એટલું તો જડ, તો જેટલું દેખાય છે તે હું નહીં. સીધું સાદું ગણિત, હજી હું શું છું પછી નક્કી કરશું, પણ જેટલું દેખાય છે તે તો હું નહીં. શરીર મને દેખાય છે, પરિવાર મને, પરિગ્રહ મને દેખાય છે, પદ પદવી મને દેખાય છે, પૈસો સમૃદ્ધિ મને દેખાય છે, જેટલું રૂપ છે, જેટલું રૂપી છે અને જગતમાં જેટલું રૂપ છે તે મારું સ્વરૂપ. આ ગણિત અમુક કેટલું બધું સરળ ફોર્મ્યુલા, જેને આપણે કહીને કે છોકરો ગણિતના વિષયમાં પાકો ક્યારે થાય, દાખલો ગમે તે આવે ને પછી પૂછનારો ગમે તે પૂછે, જેને ફોર્મ્યુલા ખબર છે એને વાંધો ન આવે. આ ફોર્મ્યુલા આપે છે રૂપી, પછી બીજું અરૂપી. અરૂપી એ છે ખરું પણ દેખાતું નથી. ઉદાહરણ આપ્યું કે તું છો છતાંય દેખાતો નથી, તો કે મેળામાં ગયેલો બાળક મેળો જોવામાં એટલું બધું મસ્ત થઈ ગયું કે માં હવે એને દેખાય, ભૂલો પડી ગયો, એ ભૂલો પડી ગયો. એમ આપણે આ જગતની અંદર રૂપીને જોવામાં અરૂપીને ઓળખતા નથી, ભૂલાઈ ગયો. આત્મા રૂપી છે, જડ રૂપી છે, જગત રૂપી છે. શંકરાચાર્યજીએ કહ્યું એને કે જગત માયા, આત્મા સત, બ્રહ્મ સત્ય. આ સત છે, છે છતાં દેખાતું નથી, કારણ કે માયા જોવામાં એટલો બધો લીન થઈ ગયો કે પોતે પોતાને ભૂલી ગયો. આપ આપ કો ભૂલ ગયા ઇનસે ક્યા અંધેર. અરે જગતમાં આશ્ચર્ય કયું, તો કે પોતે પોતાને ભૂલી જવું એના જેવું કોઈ આશ્ચર્ય નથી. પણ આ તો બહારના આશ્ચર્યને કારણે ભૂલી ગયો કે આ હા હા કેટલો મોટો પહાડ છે, કેવી સરસ રચના છે, કેવું સરસ મજાનું પિક્ચર છે, કેવું મજાનું સરસ દ્રશ્ય છે. આ બહારના આશ્ચર્યમાં એક મહાન આશ્ચર્ય સર્જાવ્યું જગતની અંદર કે તું જોનારાને ભૂલી ગયો. આ દ્રશ્ય તને મહાન ક્યારે લાગ્યું, કે જોનારો છે તો લાગ્યું ને. સૂર્ય, ચંદ્ર, અનંત તારા, નક્ષત્ર, કિંમતી રત્નો, આ બધું જ છે, પણ એનો કિનારો કોણ છે, કા છે સૂર્ય પ્રકાશ્યો, કોણે કીધું કે સૂર્ય ઉગ્યો, એ કિનારો સૂર્યને જાણનારો છે. આ અરૂપ એટલે જે છે છતાં ભૂલી ગયો છે. આત્મા અરૂપી છે, એટલે જો પોતાને ઓળખી લ્યો, પોતાને જાણી લ્યો, અને પછી કહે છે કે તો હું કેમ ભૂલી ગયો, તો કે તને તારા અરૂપીનું સ્વરૂપ શું છે એ ખબર નથી. આપણે કહીએ કે મારે મને ભૂલવો નથી, તો હવે તું તને યાદ કર, તો શું યાદ આવશે, હું કેવો, કોઈને કહીએ કોઈ પૂછે હું કેવો, હે, રંગે રૂડો, રૂપે પૂરો, કામી, ક્રોધી, લાલચી, લોભી, કપટી, દરેકે દરેક પ્રકારના જે દેખાય છે એ જ પોતાની ઓળખાણ કરી છે. અરૂપીની ઓળખાણ રૂપી તત્વથી કરી છે. જ્યારે જ્યારે કાંઈ વાત આવે છે, એટલે જ્ઞાનીઓએ પદ ગાયા છે કે પ્રભુ અમે તો લોભી લપટીને કામચી છીએ, અમે તો દોસ્તી ભરપૂર છીએ, પણ દોસ્ત તો નથી, દોસ્ત તારામાં નથી, એ તો સ્વભાવ છો તું. એટલે ત્રીજું કહે છે કે તમારું સ્વરૂપ છે એ તમે રૂપ નથી, અરૂપે નથી, તમારું સ્વરૂપ એ તમારું પોતાનું છે, એ આનંદમય છે, સુખમય છે, સમાધિમય છે, જ્ઞાનમય છે, સમતામય છે, શાંતિમય છે. આપણને આપણા સંબંધી વિચાર કરીએ, ઘણા લોકો કે અમે ધ્યાનમાં, માળામાં, વાંચનમાં પોતા સંબંધી વિચાર કરીએ ત્યારે પણ પોતા સંબંધી પોતાનું આ જે સ્વરૂપ છે, જે ત્રિકાળ વાસ્તવિક, એનો વિચાર કરી શકતા નથી. એટલે જ્ઞાનીઓ વારંવાર કહે છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, તું આ છો. પણ આપણને તો હું શું છું એ આપણી હોશિયારીમાંથી જ આપણે નવરા. આપણને કોઈ કહે કે તમારો બાયોડેટા આપો તો એમ કહેશું કે હું શાંતિમય છું, સમાધિમય છું, સુખમય છો, આનંદમય છો. કેશો કઈ તમારો પરિચય જરાક આપશો એમ કહીએ, કોઈ તો પરિચય આપવો એમ કહીએ. તો કે મારો બાપ આ, મારું જન્મસ્થાન યા, અમે આટલું ભણ્યા, કાંઈ નહોતું, આટલું આમ કર્યું તેમ કર્યું. પછી જે ચડી ગયો કલ્પનામાં, હા મો કે હવે બસ કરને, મેં નથી સાંભળવું, અમે કંટાળ્યા. તો કે ના હજી સાંભળો, હું શું છું, હજી તમે મને પૂરેપૂરો ઓળખો નથી. અરે અમે નથી ઓળખો કે તે તને નથી ઓળખો, નક્કી તો કર કે અમે તને નથી ઓળખો કે તે. એટલે અજ્ઞાનીઓ કહે છે, આપણે નથી કહેતા, આપણે જ કહીએ છીએ કે ઓ એમ તમે આમ છો, આ કરનાર પણ તમે હતા, અહીંયા ગયા હતા એ તમે હતા. આપણે તો જાણવું છે કે આ ભાઈ શું હતા, એ એકય ભાઈ નથી, એનું સ્વરૂપ એ નથી, સ્વરૂપ શું છે જાણતો નથી. જ્ઞાનીઓ જે કહે છે કે અમે સ્વરૂપ સમજ્યા માટે અમારું દુઃખ દૂર થયું, ભલે અમે સંસારમાં રહ્યા, ભલે અમારું અનંત પરિભ્રમણ ચાલુ રહ્યું, પણ અમે સ્વરૂપ સમજ્યા એટલે અમારું દુઃખ અને દુર્ભાગ્ય બંને ગયું. દુર્ભાગ્ય ગયું એટલે અમારા કર્મો નામશેષ થયા. ભાગ્યના મૂળમાં કર્મ છે, કર્મ હશે તો સુખ દુઃખ આવશે, પણ અમારું આ દુર્ભાગ્ય ગયું. હવે કર્મનો વિપાક થશે નહીં. તો જ્ઞાની જે જવાબ દે છે, આત્મા આનંદમય છે, સુખમય છે, સમાધિમય છે, જ્ઞાનમય છે, સંતામય છે, શાંતિમય છે, એમ સરસ એક પ્રશ્ન કર્યો છે. લોકો પૂછે કે ભાઈ ફરવા જવું છે, ખૂબ શાંતિ હોય એવું કોઈ સ્થાન બતાવો ને. કેવું શાંતિ, પાછો જ્યાં જાય ત્યાં શાંતિ હોય ને, એ હાંજે નીકળી જાય, એક દી પણ રોકાય નહીં. આવીને પાછો કે શું શાંતિ હતી, તો અહીંયા આવ્યો શું કામ પડતો, આ શાંતિમાં આવ્યો શું કામ. પણ એને ખરેખર એ શાંતિનું સ્વરૂપ અનુભવ્યું નથી, પોતાની સાથે એકરૂપતા એની થઈ નથી. એટલે શંકરાચાર્યજીએ કહ્યું કે ચિદાનંદ રૂપમ શિવમ, આત્માનો જે શબ્દ અન્ય દર્શનમાં પણ, સચ્ચિદાનંદ, તારું પ્રગટ સ્વરૂપ આનંદ છે, તારું અપ્રગટ સ્વરૂપ છે એ સુખ શાંતિ સમતા સંભવ જ્ઞાન બધું છે, પણ એનું પ્રગટ સ્વરૂપ શું, આનંદ પ્રસન્નતા. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું. જ્ઞાનીને જોઈએ ત્યારે જ્ઞાનીના બીજા બધા ગુણો કે સમાધિ યુક્ત છે, સુખમય છે, સમતામય છે એ ન રહે, પણ જ્ઞાનીના મુખ દર્શનથી આનંદ અને પ્રસન્નતા એ એનું પ્રગટ રૂપ છે. કેમ કે આખા આત્માના તમામ ગુણો એનો આવિર્ભાવ એનું સ્વરૂપ બાહ્ય જો કહીએ કદાચ કેવું હોય તો શું છે, તો કે પ્રસન્નતા. અને એટલા જ માટે જેટલી જેટલી પ્રતિમાઓની આપણે રચના થઈ છે દેવોની, એનું એક લક્ષણ હોય કે તમામ દેવોની પ્રતિમા, જ્ઞાનીઓના ચિત્રપટ એ બધા આનંદમય હોય. કોઈ રોતા હોય, આનંદમય, બસ આ આનંદ છે એ એનું પ્રગટ સ્વરૂપ છે, અને અનંત ગુણો છે એ એનું અપ્રગટ સ્વરૂપ છે. એટલે કહ્યું કે સ્વરૂપ સમજે તો પછી આ બધું થાય. એટલે એને જૈન દર્શનની પણ ગાથા સરસ મૂકી કે એક જ હું આત્મા છું, જ્ઞાન દર્શનથી સંયુક્ત છું, બાકીના બધાય મારા લક્ષણ છે એ સંજોગ છે. દેહ માત્ર સંયોગ છે, જો આત્મસિદ્ધિની ગાથા, દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય રૂપ છે, હું અરૂપી છું. એક લીટીની અંદર સ્વરૂપ સમજાય, વિચાર થાય તો, વિચાર આવે તો. આગળ
હું એક છું, શુદ્ધ છું, રૂપી છું, જ્ઞાનમય છું, દર્શનમય છું, ચારિત્રમય છું, વીર્યમય છું, આનંદમય છું, સમતામય છું, સમાધિમય છું, નિરુપાધિક અવસ્થા મારી છે, તમે આ છો, આ શબ્દો તમારા માટે છે, બહાર જે જુઓ છો તે રૂપ, તે જળ, તે પૂતગલ છે, તે આનંદમય નથી. પૂતગલમાં શાંતિ નથી, આનંદ નથી. પૂતગલમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે, એને વજન છે, કદ છે, આકૃતિ છે, એ ભેગા થાય છે, વિખરાઈ જાય છે. એમાં તું ક્યાં આવ્યો? તું આનાથી જુદો છે. જેની પાસે જે ન હોય તે કદી પણ આપી શકે નહીં. ગઢ પણ જોઈતું હોય તો ગોળ પાસે જાઓ, ખટાશ જોઈતી હોય તો લીંબુ પાસે જાઓ, ખારાશ જોઈતી હોય તો મીઠા પાસે જાઓ, તીખાસ જોઈતી હોય તો મરચા પાસે જાઓ. મીઠા પાસે જાઓ અને ગઢ પણ માગો તો ન મળે, લીંબુ પાસે જાઓ અને ખારાશ માગો તો ન મળે, ગોળ પાસે જાઓ અને તીખાશ માગો તો ન મળે. જેની પાસે જે ન હોય તો તે ક્યાંથી આપે? ઉદ્ગલ એમ કહે છે કે અમારા સ્વભાવમાં સુખ નથી, તમે સુખ માગો તો અમે સુખ આપી ક્યાંથી આપીએ? આ વાત જીવને ક્યારે સમજાશે? ઉદ્ગલ અનુભવ ત્યાગથી
પછી આપો,
આગળ આપો.
ઉદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતિત હોમિત. એ દેવચંદ્રી મહારાજ. ઉદ્ગલના અનુભવના ત્યાગથી પરમ આનંદનો અનુભવ થશે. ઉદ્ગલમાં સુખ નથી, આનંદ નથી, પણ આપણે આપણું બધું સુખ ઉદ્ગલમાં જળ પદાર્થોમાં માનીને બેઠા છીએ. નોટો ગણતા હોઈએ તો કેવો આનંદ, કેવી મજા આવે! હીરા માણેકના ઘરેણા પહેરતા હો, કિંમતી વસ્ત્રો પહેરતા હો, ત્યારે કેટલો આનંદ અનુભવ, કેવું સરસ લાગતું હશે. હવે કહો, ઘરેણા કે વસ્ત્રોમાં આનંદ છે કે આરોપ કરો છો? નવલખો હાર ગળામાં પહેર્યો હોય અને ખોવાયો ગયો હોય તો આખી દુનિયા ફરી વળે, મારો હાર ક્યાં ગયો, મારો હાર ક્યાં ગયો. પહેરનારી ગાંડી થી પેલો હાર કહેતો હશે કે મારી પહેરનારી ક્યાં ગઈ, હારને પડી જ નથી. મોટામાં મોટી કોઈ ભૂલ હોય તો આપણે બધા અત્યારે આપણું સુખ ઉદ્ગલમાં માનીને બેઠા છીએ. જેની પાસે વધારે ઉદ્ગલ તે માણસ, માણસનું માપ ઉદ્ગલથી, જળથી નીકળે, પણ માણસનું માપ સ્વરૂપથી નીકળવું જોઈએ.
આગળ,
આનંદ એ સ્વરૂપ છે. આ જેનું સ્વરૂપ છે તે છે આત્મા. તે આત્માને પામ્યા વિના, જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ કડી આત્મા આવી, આ મૂળ આત્મા આવી. હવે તમને કોઈ પૂછે કે તમે દુઃખી છો તો તમે કહેજો કે હા અમે દુઃખી છીએ. પછી એમ પૂછે કે કેમ દુઃખી છો તો એમ કહેજો કે આત્માને સમજ્યા વિના દુઃખી. બીજા રોદણા ન રહો કે વહુ બરાબર નથી, કે સાસુ બરાબર નથી, કે ઘર બરાબર નથી, ટાઈલ તૂટી ગઈ છે, ધંધો બરાબર ચાલતો નથી, ધંધામાં ખોટ આવી છે, શેરબજારના ભાવ ઘટી ગયા છે, આવા રોદણા ન રહો. અનાદિકાળનો આ મોટો ગોટાળો છે. દુઃખ આપણા સ્વભાવમાં છે જ નહીં, તો પણ દુઃખનો પાર નથી. આનંદ આપણો સ્વભાવ છે, પણ આનંદનો છાંટો અનુભવી શકતા નથી. સમજવા કોશિશ કરજો, ભૂલ પકડજો કે ગરબડ ક્યાં થઈ, ગોટાળો ક્યાં થયો. આ ગોટાળાને પકડો, આ ગોટાળો નીકળશે તો જ કામ થશે. માટે પરમ કૃપાળુ દેવે કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જીવને સ્વરૂપની સમજણ નથી. સ્વરૂપની સમજણ એ જ જ્ઞાન, એ જ ધર્મ, એ જ ભક્તિ અને એ જ ઉપાસના છે. આ સમજણ જીવનો, જીવનનો ખજાનો છે. ધર્મનો, ધ્યાનનો, ભક્તિનો, જ્ઞાનનો પ્રારંભ પણ સમજણથી થાય છે.
આગળ આપો.
સમજ્યા વિના સુખ નહીં જીવને રે, વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય? આ વાત જીવ સમજતો નથી. દુઃખ ટાળવું છે, આનંદના સાગરમાં જબડવું છે. જો હા છે તો દુઃખ ટળી શકે તેમ છે, આનંદના સાગર રેલાય તેમ છે. બધા જ્ઞાની પુરુષો કહે છે કે અનંતકાળથી દુઃખ ભલે રહ્યું, પણ અનંતકાળનું દુઃખ એક ક્ષણમાં ટાળી શકાય તેમ છે. એટલા જ માટે ઉપમતિ ભવ બ્રહ્મચ કથામાં સિદ્ધર્ષિ ગણીએ અલંકારી ભાષામાં કહ્યું છે કે વિતરાગ પરમાત્મા પરમાત્માએ જગતમાં ઢંઢેરો બહાર પાડ્યો છે એ અનંતકાળથી દુઃખ છે, પણ દુઃખ તમારા સ્વભાવમાં નથી. તેઓએ સંતોને કહ્યું કે તમે દુનિયાના ખૂણે ખૂણે જાઓ અને જગતના જીવને કહો કે દુઃખ તમારા સ્વભાવ નથી, તેમાંથી મુક્ત બની શકાય તેમ છે. સંતોએ એમ પણ કહ્યું કે એક દિવસ અમે પણ દુઃખી હતા, આંસુ સારી રહ્યા હતા, આજે અમારા આંસુ સુકાઈ ગયા, અમે સુખના આનંદના સાગરમાં ડૂબકી મારી રહ્યા છીએ. શું કરવું પડ્યું, શેનાથી આ દુઃખ ગયું? કોઈ દોરા ધાગા મંત્રો તંત્ર કે કોઈ તાજવીજથી દુઃખ ગયું? ના, સ્વરૂપની સમજણથી દુઃખ ગયું. આ સમજણ મેળવવી પડશે. આ જે સમજણ શબ્દ છે તેમાં તમામ સાધના છે. સમજ પીછે સબ સહેલ હે, બિન સમજે મુશ્કેલ. સ્વરૂપ કોનું? સ્વરૂપ પોતાનું. અને એટલા માટે વચનામૃતના પહેલા પાના પર મોટા અક્ષરમાં લખ્યું છે કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. જો એ જાણે સો સૌ જાણે, અચાનક સૂત્ર ઉપનિષદોમાં સાક્ષી આપી, એક વિજ્ઞાન સર્વ વિજ્ઞાતમ ભવતી.
બસ શું વાત આવી, અનુભવ કેમ થાય, સ્વભાવનો સુખનો અનુભવ કેમ થાય, ત્યાંથી શરૂ થયું, કેમ થાય? પૂતગલના અનુભવનો તું ત્યાગ કર તો તને સ્વભાવનો અનુભવ થશે. રૂપીના અનુભવની અંદર સુખ દુઃખની માન્યતા છે એ છોડી દે તો તારા સ્વભાવની અંદર જે સુખ છે સ્વરૂપનું, એ સુખ અનુભવમાં આવશે. પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જશું પ્રતીત. સાહેબ, આત્માની પ્રતીત એટલે પ્રતીતિ કેમ કરવી? દેવચંદ્રજી મહારાજે એમના સ્તવનમાં કહ્યું કે પૂતગલ અનુભવનો ત્યાગ કર, તું એ અનુભવ કર, પણ એમાં સુખ દુઃખ છે એ આરોપ છે તારો. એટલે એમાં એને દાખલો આપ્યો આભૂષણ પહેરવાનો, અને આભૂષણની અંદર પણ આરોપ કેવો કીધો કે પેલો હાર કહેતો નથી કે મારી પહેરનારી ક્યાં ગઈ, એને કાંઈ ચિંતા નથી, ખોવાઈ ગયો છે તો. આભૂષણ વસ્ત્રો આપણો સામાન આપણી અનેક વસ્તુ સંગ્રહ પરિગ્રહ એ ખોવાઈ જાય તો એને આપણી ચિંતા હશે? આપણને એમ થશે કે આપણા વિયોગ એ કેવા ઝૂરતા હશે, એનું શું થતું હશે? એ એકલો પડ્યો હશે તો કોણ એની સાર સંભાળ લેશે? એના આભૂષણને કોણ સાફ કરીને મૂકશે? કોણ તિજોરીમાં સાચવશે? એવું એને ચિંતા થતી હશે નહીં. એ છે જડ છે, એમાં સુખ છે એવો આરોપ કોણે કર્યો? આપણે કર્યો. આ નિમિત્તમાં સુખ છે એવો આ આરોપ થયો. એ કહે છે કે આ અમે, કોઈ પૂછે કે અમે દુઃખી છીએ, શું કામ દુઃખી છીએ, તો શું જવાબ આપવો? તો કે કાંઈ રોદણા રોતા નહીં, અમને આમ નથી ને તેમ નથી ને આ નથી ને આજે અમારું ધ્યાન રાખતો નથી ને આને અમારું સાંભળ્યું નહીં ને આને અમારા પ્રશ્ન સોલ્વ ન કરી રાખ, કંઈક હાલે ને, એ ધારે તો બધું કરી શકે ને તો અમે સુખી થાય. કોઈ બાબતની અંદર ક્યારેય પડશો નહીં. તમે દુઃખી છો એનું કારણ, એકમાત્ર કારણ, અમે આત્માના સ્વરૂપને સમજ્યા માટે અમે દુઃખી છે. બાકી જગતની કોઈ તાકાત, જગતનું કોઈ સ્થિતિ, જગતની કોઈ પરિસ્થિતિ, જગતનો કોઈ સંજોગ અમને દુઃખી કરી શકે એમ નથી. આ વાત જો મગજમાં બેસે તો આખો દિવસ જીવ આરોપની અંદર જ જીવે છે. સવારથી સાંજ સુધીમાં 50-100 લોકો ઉપર અથવા વસ્તુ ઉપર આરોપ મૂક્યો કે આમ થયું એટલે આજે જેને મને મજા ન આવી, હું દુઃખી થઈ ગયો, અમારે અસુખ થઈ ગયો, અમારી મુશ્કેલી વધી ગઈ. અહીંયા સરસ કે છે, જ્ઞાનીઓ કે છે કે કોઈ દી આવું બોલતા નહીં, તમે કોઈ દી બોલતા નહીં. રોગ થયો તો હું દુઃખી છું એમ પણ બોલતા નહીં. કોઈના કારણે રોગ થાય? થાય નહીં ને. કેમ કે જો કોઈના કારણે થાય તો દવા લેવા આપણે કોને મોકલીએ અને ખાય કોણ? તારા કારણે મને થયો, તું ખાઈ લે એટલે હું સુખી થાઉં, શક્ય નથી. કેવો આપણને નાનો વિચાર એટલે ઉપમિતિ ભવ પ્રપંચા. આપણે અહીંથી લગભગ બધા ગયા હતા શિબિરમાં, આ મનુભાઈ તો હતા પૂરા સમય સુધી અમદાવાદની શિબિરમાં. એ સિદ્ધર્ષિ ગણીએ કહ્યું સંતોને કે ઢંઢેરો પીટો જગતની અંદર. શું ઢંઢેરો પીટો? કે આ કોઈ છે જ નહીં, દુઃખ કોઈમાં છે જ નહીં. અનંત કાળથી જે દુઃખ છે એ તમારા સ્વભાવમાં નથી, તમારી માન્યતામાં છે, તમારા સ્વભાવમાં નથી. જાઓ સંતોને કીધું ઢંઢેરો પીટો દુનિયાની અંદર. હું કહું છું જગતના જીવોને કયો કે તમે કોઈ દુઃખી છો એ દુઃખ જગતના કારણે નથી, કારણ કે તમારા સ્વભાવમાં દુઃખ નથી. પેલો મીરાબાઈએ કહ્યું, પેલું ભજન ગાય છે ને કે મીરાબાઈ શ્યામની બાવરી છે, એ કહે છે કે આ શ્યામની સુખ કી ગગન મંડળ મેં સેજ પિયા કી કિસબિદ સોના હોય. મારો પ્રીતમ તો ઉપર છે તો હવે સોવાનું કેવી રીતે બને. અને પછી કે કંટક સુડી પર સેજ અમારી, અમે અમારી સેજ સેના ઉપર છે દુઃખ ઉપર, કાંટાળ ઉપર, તો અમારી સુવાનું કેવી રીતે બને. આ ક્યાંય બની શકે એમ નહીં જ્યાં સુધી આનો કોઈ વૈદ્ય ન મળે, વૈદ્ય સાવરિયા હોય. એમાં કહે છે કે જો મેં એસા જાનતી પ્રીત કરે દુઃખ હોય, જગત ઢંઢેરા પીટતી પ્રીત ન કરીયો કોઈ. આ મીરા કહે છે કે જો મને ખબર પડી હોત પહેલેથી કે આ પ્રેમ કરવાથી, જગતનો પ્રેમ પરમાત્માનો નહીં, એનાથી દુઃખ થાય છે, તો કહું જગત ઢંઢેરો પીટત કે પ્રીત ન કરીયો કોઈ. એમ આ સિદ્ધર્ષિ ગણી કહે છે કે જાઓ જગતના જીવોને કહો, ખૂણે ખૂણે જાઓ અને કહો કે દુઃખ તમારો સ્વભાવ નથી અને દુઃખથી મુક્ત થઈ શકાય છે. માત્ર તમે તમારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરો, ઓળખો. સ્વરૂપની સમજણથી દુઃખ ગયું, આ સમજણ મેળવવી પડશે. આ સમજણ છે, આ સમજણ જે શબ્દ છે એ જ તમારી સાધના છે. જુઓ હવે સમજણ એ સાધના છે, કૃપાળુ દેવે શબ્દ કીધો ઉપયોગી સાધના છે. ઉપયોગથી જ સમજણ આવે. કોઈ સરસ મજાનો બોજ ચાલતો હોય ને આપણો ઉપયોગ ન હોય તો શું ધૂળ મળે? કઈ નહીં. ઓલાને બોલાનું ગળું સુકાઈ જાય બોલનારનું, અને આને કઈ અસર ન હોય, કાળ મીંડ પાણા જેવો હોય. એટલે આપણે કઈ પથ્થર ઉપર પાણી. એવું ગંગા સતીએ પાનબાઈને કીધું કે શબ્દોનું વાવેતર કુપાત્ર આગળ કરીશ માં કોઈ દી, કારણ કે એને તું ગમે એટલું કહીશ તો પણ એ પાનબાઈ એને કાંઈ અસર થવાની નથી. જેના હૃદયમાં વિનાશ નથી, આર્દ્રતા નથી, જેના ઉપયોગમાં સ્થિરતા નથી, સત તરફ જેનો ઝુકાવ નથી, એની સાથે તું સદબોધની વાત કર્યા કર. એને શું છે? કાંઈ નથી. એ ઘડીભર તારા આગળ વિવેક ખાતર ઊભો રહીએ અને પછી ચાલતો થાય અને ઘડીભર વિચાર કરે કે 10 મિનિટ વધારી તો ખોટો ટાઈમ ગયો, જોકે નથી વધાર્યો, 10:30 નક્કી કર્યા છે. પછી મગજની અંદર ક્યાંય રાખતા નહીં ખોટું, 10:15 નથી, નેતર બંધ કરી દઈએ. તો આ કહે છે કે જુઓ એક જ છે સમજ પીછે સબ સરળ હે, એટલે લખ્યું છે તીર્થંકરના ઉપદેશનો સાર શું. વચનામૃતમાં પેલા પાને શું લખ્યું છે? જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ બધાનો સાર, એણે સર્વ જાણ્યું. એવું જ ઉપનિષદની અંદર ગાથા આપી છે, એક વિજ્ઞાતમ સર્વ વિજ્ઞાતમ ભવતી. એકને જાણ્યો એ સર્વને જાણે છે, અને સર્વ વિજ્ઞાતમ એકમ એકમ અવિજ્ઞાતમ કિંચિદપી વિજ્ઞાતમ ન ભવતી. બધું જ જાણ્યું છે પણ જો આત્મા જાણ્યો નથી તો એણે કંઈ જ જાણ્યું નથી. જાણ્યો નહીં નિજ રૂપકો સબ જાણ્યો સો ફોક. કૃપાળુ દેવ એના પદમાં લો. જે એક આત્માને જાણે છે, આપણે હવે છેલ્લી વાત પૂરી કરી દઈએ, જેનો વારો હોય ચાલો. જેનો વારો ન આવ્યો એ વાંચજો. આપણે આત્મસિદ્ધિને બરોબર બધાએ, અને ઘણી વાર કોટક આગળથી શરૂ નહીં કરતા, પાછળથી શરૂ કરજો. એટલે કાંતિભાઈ એની ખુરશી બદલાવે.